તારીખ 11-2-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 521 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 610
રાજચંદ્ર નંબર પત્રાંક 521 પાનું 418 પત્રકોના ઉપરથી મારામાં પાના નથી પાછળ સત્યાવીસમાં વર્ષે મુંબઈથી મુંબઈથી લખાયેલો પત્ર છે. પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ લખ્યું તે પત્ર અત્યારે પ્રાપ્ત થયું છે. મુમુક્ષુ જીવે પરમ ભક્તિ સહિત તે સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે. શું કહે છે? કોઈ મુમુક્ષુનો પત્ર આવ્યો છે, એમાં એણે એમ લખ્યું છે કે જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ આશ્રય આવા પ્રકારે આવા સ્વરૂપે હોવા યોગ્ય છે. રૂપાળુદેવે એ વાતને સંમત કરી છે.
બરાબર.
કે મુમુક્ષુ જીવે પ્રત્યક્ષ આશ્રય એટલે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો આશ્રયમાં રહેવું, એના ચરણ સાનિધ્યમાં રહેવું, એ પણ પરમ ભક્તિ સહિત રહેવું, એમ સાથે સાથે એમણે વાતને સ્પષ્ટ કરી છે. જ્યારે આશ્રયમાં રહેવું છે, ચરણ સાનિધ્યમાં રહેવું છે, તો ભક્તિ સહિત હોય, ભક્તિમાં ક્ષતિ ન હોય એ વાત સહેજે સમજાવી દીધી. ભક્તિનું સ્વરૂપ એવું છે કે એટલી ઉપકાર બુદ્ધિ આવે છે, પરમ ભક્તિ એટલી ઉપકાર બુદ્ધિ આવે છે કે બીજું બધું એકો રહે અને ભક્તિ મુખ્ય રહે, બાકી બધું એકો થઈ જાય. અથવા પોતાને અનંત લાભનું કારણ હોવાને લીધે સર્વાર્પણ બુદ્ધિ આવે છે ભક્તિમાં. ભક્તિ પાછળનો બુદ્ધિ નામ અભિપ્રાય, અભિપ્રાય એવો હોય છે ત્યારે એ ભક્તિ પોતાને પારમાર્થિક લાભનું કારણ બને છે. તે રીતે કે એવી યોગ્યતામાં જીવને પોતાનો આત્મકલ્યાણકારી ઉપદેશ પ્રાપ્ત થાય ત્યારે એનું ગ્રહણ થવું, એનું અમલીકરણ થવું, આત્મા ઉપર એની અસર થવી એ સહજ માત્રામાં બને છે. એટલે એમણે એમ કહ્યું છે કે ભલે જ્ઞાની પુરુષ ભક્તિ ઈચ્છતા નથી એ એમના પક્ષે વાત છે, મુમુક્ષુના પક્ષે એ વાત નથી. પણ મુમુક્ષુને તો પ્રત્યક્ષ આશ્રયનો ભાવ પરમ ભક્તિ સાથેનો હોવો ઘટે છે અને તે જ પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ છે. હવે સત્પુરુષ સંબંધી કેટલીક વાત કરે છે. યોગ બળ સહિત, યોગ બળ એટલે મન વચન કાયાના યોગ અને બીજા સંયોગના યોગ, એવા પ્રકારનું પુણ્ય હોય એને યોગ બળ કહે છે. જ્ઞાનીને પુણ્યયોગ પણ હોય છે અને પુણ્યયોગ નથી પણ હોતો. જો યોગ બળ ન હોય તો ઉત્કૃષ્ટ જ્ઞાની હોય તો પણ એનું કોઈ સાંભળે નહીં, કોઈ સાંભળવા તૈયાર ન થાય, એની પાસે કોઈ આવે નહીં, શું અથવા એના આશ્રયમાં કોઈ રહે નહીં, તો કે એથી એને નુકસાન નથી પોતાને, તો પોતાનું કરીને આગળ ચાલ્યા જાય છે અને સીધ પર સુધી પહોંચી જવાના. પણ એવું કોઈ પુણ્યયોગ ન હોય ત્યારે અમસ્તુ જગતના જીવોને બાહ્ય દ્રષ્ટિ હોવાથી ઓળખાણ તો થતી નથી, અને ઓળખાણ નહીં હોવાને લીધે કોઈ જીવો લાભ નથી લઈ શકતા. તો એ લાભ તો લાભ લેનારાનો ગયો, દેનારાનું કાંઈ જાતું નથી એમાં, કેમ કે એ તો પોતાનું સાધીને સીધા લઈ સુધી અલ્પકાળમાં પહોંચી જવાના છે. અને એવા અનંતા જ્ઞાનીઓ ગયા કે જેને જગતે ઓળખ્યા નહીં, જગતે જાણ્યા પણ નહીં, અને એ પોતાનું કામ કરીને પરમાનંદમાં અત્યારે બિરાજે છે. હા, દીપચંદજી કાસલીવાલે એમાંનો ખાસ દ્રષ્ટાંત છે, અને એ તો પોતે ગ્રંથો લખતા હતા એમાં લખી ગયા છે. મારી વાત કોઈ સાંભળતો નથી, એ ગ્રંથમાં લખતો જાઉં છું. બહુ ઉચ્ચ કોટીના જ્ઞાની હતા, જબરદસ્ત જ્ઞાની હતા, એવું પણ બને છે એની વાત નથી, યોગ બળ સહિત એવા જ્ઞાનીની વાત છે. એટલે વાણીનો યોગ પણ સારો હોય, પોતાના ભાવોને એક્સપ્રેસ કરી શકે, વ્યક્ત કરી શકે, સમજાવી શકે, શરીર સ્વાસ્થ્ય પણ સારું હોય એટલે બીજા લોકો એમને પરિશ્રમ પડે તો પણ વાંધો ન આવે એવી રીતે લાભ લઈ શકે, અને વિચાર શક્તિ પણ મનમાં ઘણી હોય, સૂક્ષ્મ ઘણો હોય, તેથી અનેક શાસ્ત્રોમાંથી અનેક ન્યાયો અને અનેક પ્રકારે વાતને સમજાવી શકે. એમ મન વચન કાયાના યોગ બળ સારું હોય અને બીજા પાત્ર જીવોનો સંયોગ સારો થતો હોય અને તેથી તે પાત્ર જીવોને લાભ થતો હોય ત્યારે જ્ઞાની પુરુષને યોગ બળ કામ કરે છે એમ કહેવાય. વચન પ્રસિદ્ધ છે એમ કે સત્પુરુષનું યોગ બળ, સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, આ તો પ્રસિદ્ધ વચનામૃત છે. એટલે શું કે સત્પુરુષને આવું યોગ બળ હો અને પાત્ર જીવો પોતાનું આત્મકલ્યાણ કરી જાય એવી ભાવના એ ભાવે છે. એ સંયોગને પણ યોગ કહેવાય છે અને મન વચન કાયાને પણ યોગ કહેવાય છે. એવો બધો પ્રોપર યોગ થવો, જોડાણ થવું, મેળ થવો અને તથા પ્રકારના પુણ્ય હોવા તેને યોગ બળ કહેવામાં આવે છે. યોગ બળ સહિત પાછો અર્થ કર્યો છે પોતે, એટલે અર્થ પણ કર્યો છે પોતે, પોતાની રીતે અર્થ કર્યો છે. મને વિચાર આવ્યો એટલે મેં વાત કરી દીધી શબ્દ ઉપરથી. યોગ બળ સહિત એટલે જેમનો ઉપદેશ ઘણા જીવોને એવો સંયોગ થાય કે ઘણા જીવો એમની પાસે આવે, એવા પુણ્ય હોય તો બહુ ઘણા આવે, ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષ સાધનરૂપ થઈ શકે, એટલે એમની વાણીનો પ્રભાવ પણ એવો હોય કે જેથી બીજા જીવોને મોક્ષ માર્ગ સુગમ થઈ જાય, સુપાત્ર જીવોને મોક્ષ માર્ગ સુગમ થઈ જાય એવા અતિશય સહિત એને અતિશય કહ્યો છે અને ચમત્કાર કહ્યો છે. ઘણી વાતો શું છે કે એમની મુદ્રા જોઈને પણ ઘણાને અસર થાય, એમના સાનિધ્યમાં રહેવાથી ઘણાને અસર થાય, એમની વાણીથી ઘણાને અસર થાય, એમ અનેક લોકોને અસર થાય. એવો અતિશય એટલે સામાન્ય પ્રકારે બનાવો બને તેના કરતાં કોઈ વિશિષ્ટ પ્રકારે બનાવો બને એને અતિશય કહેવામાં આવે છે. જેમ કે એક અજૈનને જૈન બનાવવો હોય તો એ સાધારણ વાત નથી, સંપ્રદાય ન છોડે સામોજી, પણ એવું કહ્યા વિના એ સંપ્રદાય છોડી દે જેના પ્રત્યક્ષ યોગ છે, તો એને અતિશય કહેવાનો આવે. ગુરુદેવ ના પ્રવચન ની અંદર પારસી પણ આવતા હતા, એક પારસી બેન આવતા હતા, એક લોટિયા વાળા પણ આવતા હતા, એ લોકો અભક્ષ છોડી દેતા હતા. અને અજયનો તો ઘણા આવતા હતા, જૈનો સિવાય અજયનો તો ઘણા આવતા હતા. ઘણા સ્થાનકવાસીઓ દિગંબર થયા, ઘણા શ્વેતાંબરો દિગંબર થયા, અને ઘણા વૈષ્ણવો અને બીજે પણ દિગંબર થઈ ગયા, દિગંબર જૈન થઈ ગયા, સાચા દિગંબર. એવા અતિશહિત જે સત્પુરુષ હોય તે જ્યારે યથા પ્રારબ્ધ ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે પછી એને ઉપદેશ આપવાનો રાગ ન હોય. શું હું બીજા જીવોનું કલ્યાણ કરવું છે મારે, એટલે મારે ઉપદેશ દેવો છે એવો અભિપ્રાય ને એવો રાગ ન હોય, પણ એને એવો પ્રારબ્ધ ઉદય હોય એટલે એના સંસર્ગમાં સંયોગમાં આવનારા જીવો એની પાસે માગણી કરે, આપ કંઈક અમને અમારું કલ્યાણ થાય એવી વાત કરો, જરૂર કરો, અમારે સાંભળ્યું છે, અમને સમજાવો, એવી રીતે આવે. એના માથે આવે, ઉદય છે એ માથે આવે છે, પરાણે નથી. એટલે નાની તો એ જ જુઓ કે સામાન્ય ગરજ હોય તો પીરસે, એને ભૂખ લાગી ન હોય ને ખાવાની ગરજ ન હોય તો દેવાની જરૂર નથી, કેમ કે સામાન્ય ભાવતું જ નથી ને તમે આપ્યા કરો, એનો અર્થ કે ભેંસ આગળ ભાગવત વાંચો છો તમે, એને કાંઈ ખબર નથી પડતી ને તમે એમને બોલ્યા કરો છો, એનો કાંઈ અર્થ નથી. મુખ્ય તો એમ જ છે, એમનું લક્ષ તો સુપાત્ર જીવો ઉપર જ હોય છે, પછી સાથે સાથે બીજા અપાત્ર જીવો પણ સુપાત્ર થઈ જાય તો એના નસીબ. શેરડીની વાહે એડી એમ કહેવાય છે, ખેતરની અંદર શેરડી વાવી હોય શેરડીને પાણી બહુ જોઈએ, કેમ કે એની અંદર રસ, મુખ્ય ફેક્ટર રસનો જ છે, એમાં બીજું કંઈ પાક નથી થતો, રસ જ પકવવાનો છે, એટલે પાણી ખૂબ જાય, પછી પાણી મીઠું થઈ જાય શેરડીમાં ચડે એટલે. પણ એ ધોરિયામાં જે પાણી જતું હોય ને, પાણી ખૂબ પાણી જતું હોય એટલે એ બધું ભીનું ભીનું રહ્યા કરે, દોર્યું એટલે નીક, એટલે બાજુમાં એ એડી વાવી દે ધોરિયા પાસે, એને પાણી ન પાવવું પડે, એવી જમીન ભીની થઈ નથી એને પાણી મળી જાય, એટલે શેરડીને પાણી પાવા જાવ તો સાથે સાથે એડી પાકી જાય. એરડીમાં એરંડી, આ એરંડી થાય છે, એરંડીયું તેલ જેમાંથી નીકળે છે, તેલીબિયા છે એરડી નામનું, એરંડી નામનું તેલીબિયા છે, એમાંથી એરંડીયું કેસ્ટર ઓઇલ બને છે. તો કે શેરડીને પાણી પાતા હતા, શેરડી પાછળ એરડીને પાણી મળી ગયું, એમ જ્ઞાની સુપાત્ર જીવને ઉપદેશ આપે છે, સુપાત્ર જીવને સમજાવતા હોય છે, કેમ કે એનામાં ગ્રહણ કરવાની યોગ્યતા સારી હોય છે. જ્ઞાનીને પણ પોતાને પોતાનો આત્મભાવ આવિર્ભાવ થાય છે, એને એ પોતાનો લાભ જોવે છે, સાથે સાથે સ્વપર કલ્યાણક પ્રવૃત્તિ હોવાથી આમાં જીવને પણ લાભ થાય છે, પણ સાથે સાથે બીજા જીવો એવી પાત્રતા ઓછી હોય કે ન હોય એવા જીવો પણ આવી જાય, પુણ્ય યોગે આવે છે એ જીવો, એને પણ કોઈ વાર પલટો મારવાનું કારણ બને છે અને પાત્રતા પ્રગટ થઈ જાય છે એનામાં પણ, એવું બને છે. પણ વાત અહીંયા એમ છે કે એવા સાતિશય જ્ઞાની પુરુષ, સાતિશય સત્પુરુષ જ્યારે યથા પ્રારંભ ઉપદેશ વ્યવહારનો ઉદય એને પ્રાપ્ત થાય, એમનો કે મારો ઉપદેશ દેવો છે તમે બધા ગોઠવાઈ જાજો આ ટાઈમે, એવું ક્યારે ન કરે, મારે ઉપદેશ આપવાનું મન થયું છે માટે તમે બધા સાંભળવા તૈયાર રહેજો, એમને સાંભળવાની તૈયારી હોય અને એનું રિક્વેસ્ટ આવે, જાતનું પ્રેશર આવે, એટલે એ ઉપદેશ આપે. એનું પ્રારબ્ધ એવું છે, માટે એ પ્રકારનો એમનો પ્રારબ્ધ ઉદય છે. યથા પ્રારંભ ઉપદેશ વ્યવહારનો ઉદય એમને પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે, ત્યારે એ જ્ઞાનીઓ શું કરે છે, મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશે છે. ત્યારે મુખ્યપણે એ આશ્રય માર્ગ પ્રકાશે છે કે જ્ઞાનીના આશ્રયમાં રહેવું, અને ઘણું કરીને મોટા ભાગે એ વાત કરે છે. પણ તેવા ઉદયયોગ વિના ઘણું કરીને પ્રકાશતા નથી. સામે ચાલીને કહેવા ન જાય તમે મારા આશ્રયમાં રહ્યો, એવો ઉદયયોગ હોય તો ક્યાં, એટલે એ પણ જોઈ વિચારીને ક્યાં. શું કે સામાન્ય આશ્રય ભાવ હોય તો એને કે, નહીતર ન કે. હવે આની અંદર થોડોક આપણે વિશેષ વિચાર કરવો છે આ વાત ઉપર. કૃપાળુદેવે આ વાત મુખ્યપણે કરી છે, અને ગુરુદેવશ્રીએ આ વાત મુખ્યપણે નથી કરી એવું કેટલાકને લાગે છે. કેમ કે પોતે વ્યવહારનો નિષેધ કરતા હતા અને નિશ્ચિત પ્રધાનથી ઉપદેશ આપતા હતા, પણ એ જ્યારે એ પ્રકારનો એમનો ચાલતું હતું વ્યાખ્યાન, ત્યારે મુખ્યપણે એ પોતાના આત્મભાવને વિશેષ પ્રકારે ઘૂંટતા હતા. કેમ કે એવા નિશ્ચયના ઉપદેશને જીવને બહુભાગ જીવો તો લાયક નહોતા હોતા નથી. એટલે ઘણાને એમ પણ થતું હતું કે ભાઈ આનો ઉપદેશ તો બધા ન પકડી શકે, છતાં કેમ આપે છે, પણ એ તો પોતાનું કરતા હતા અને એવું જાહેર, એવું જાહેરમાં બોલી પણ જતા હતા. કોઈ વાત અમને તો અમે અમારું કામ કરીએ છીએ, પણ આ વાત નહોતા જ કરતા એવું નથી. કોઈ નાની ઉંમરના જીવ નિવૃત્તિ લઈએ ત્યારે એની પ્રશંસા કરતા હતા. નિવૃત્તિ લઈને સોનગઢ આવી જાય એવા બે ચાર દાખલા બનેલા ત્યારે એની પ્રશંસા કરતા હતા, ભલે એ જીવમાં યોગ્યતા ન હોય તો પણ. કીધું આ ઉંમરમાં એને આમ કર્યું. એક ભાઈ તો ગવર્મેન્ટ સર્વન્ટ હતા, પ્રમોશન ન લીધું એને રિટાયરમેન્ટ લઈ લીધું. ઘણું સારું પ્રમોશન મળતું હતું અને બહુ બેટર પ્રોસ્પેક્ટમાં હાયર પોસ્ટ મળતી હતી અને બહુ સારો પગાર મળે. પછી એ છોડી અને સોનગઢ બેસી ગયા. બીજા એક ભાઈ નાની ઉંમરમાં વેપાર ધંધો છોડીને બેસી ગયા, નાના ભાઈઓને બધું સોંપી દીધું. હે, પણ આ તો નાની ઉંમરના બે ભાઈઓની પ્રશંસા કરતા હતા. અને પછી એમ કહેતા હતા કે આ તો એના એના નિમિત્તે વાત કરીએ છીએ, બાકી બધાને લાગવું પડે છે, એમ કરીને કહી દેતા હતા કે જ્ઞાની પુરુષના આશ્રયમાં રહેવું જોઈએ. શું એ વાત એમને પોઈન્ટ આઉટ ઘણી વખત કરેલી છે અને જાહેરમાં એ રીતે એવાની પ્રશંસા કરતા હતા, અને એવું એવી રીતે નિવૃત્તિ ન લઈએ એની ટીકા પણ કરતા હતા, અથવા એને ઠપકારતા હતા પણ ખરા. આ 40-40 વર્ષના નિવૃત્તિ લઈને બે ગયા, હજી 70 વર્ષને મુકાતી નથી દુકાન, હજી તો ઓફિસે જાય છે, એમ કરીને ઠપકો પણ આપતા હતા. એ વાત તો પોતાપૂરતી હતી એટલે બહુ મર્યાદિત કરતા હતા, અથવા ઓછી કરતા હતા એમ પણ લાગે, પણ વધુ ક્યારે કરતા હતા કે બેનશ્રીના નિમિત્તે કોઈ વાત ભક્તિની ને આશ્રયની આવતી હતી ત્યારે બહુ કરતા હતા. એટલું બધું કરતા હતા કે કોઈને અતિશયોક્તિ લાગે ને કોઈને એમ લાગે કે આવી વાત આ બહુ કરે છે એમ પણ લાગે. કેમ કે એમાં પોતાનું વાત નહોતી, પણ મુમુક્ષુના હિતની વાત હતી. એટલે ત્યારે બેનશ્રીની પણ ખૂબ પ્રશંસા કરતા હતા અને બેનશ્રીની ભક્તિ કરવાની પણ એમણે ખૂબ જ વાત કરેલી છે. હા, કદાચ અમે નહીં હોઈએ પણ એમને વળગીને રહેશે, એ ન્યાલ થઈ જશે અને એમના પગના તળિયા ચાટવા જોઈએ, એટલી ભક્તિ કરવી જોઈએ. એટલે આશ્રય ભાવની વાત ગુરુદેવે પણ ખૂબ ખૂબ કરી છે અને એ વાત મુમુક્ષુને હિતકારક હોય તો જ કરી છે, ત્યાં એ વ્યવહાર છે એનો નિષેધ કરીને નિશ્ચયને પ્રતિપાદન ત્યાં નથી કર્યો, કેમ કે એ ભક્તિનું પ્રકરણ છે. ત્યારે ભક્તિ ભક્તિની રીતે ચાલે, નિશ્ચયનો ઉપદેશ નિશ્ચય વ્યવહારનો ઉપદેશ નિશ્ચય વ્યવહારના ઉપદેશ રીતે ચાલે, ત્યાં ભક્તિનું પ્રકરણ નથી. જ્યારે જે પ્રકરણ ચાલતું હોય ત્યારે બરાબર વાત કરે છે. એ રીતે જ્ઞાની પુરુષને ઉપદેશનો વ્યવહાર હોય ત્યારે આ પ્રકાર મુખ્ય કરીને આવે છે. અને જ્યારે એ જ્ઞાની પણ એમ કહે ત્યારે એ સર્વજ્ઞાનીનો અભિપ્રાય છે, એમ મુમુક્ષુ જીવે વિચારવું ઘટે છે. પછી એને એવી રીતે પોતાની બુદ્ધિ ચલાવવી જરૂરી નથી કે આ જ્ઞાની આમ નહોતા કરતા ને આ જ્ઞાની કરતા હતા માટે હવે આપણે શું કરવું. પછી શું કરશે, પોતે એવી રીતે બુદ્ધિ ચલાવવા જશે તો પોતાને જો આશ્રયની રુચિ હશે તો આ જ્ઞાનીનો પક્ષ કરશે, અને આશ્રયની રુચિ નહીં હોય તો એલા જ્ઞાનીનો પક્ષ કરશે. બે વાત ભૂલવાળી છે, કેમ કે કોઈ એક જ્ઞાનીનો પક્ષ કરવા માટે આવી વાત લેવાની હોય ઘટે નહીં, એ ભૂલ પણ નહીં થવી જોઈએ. પણ પોતાની રુચિ અનુસાર જીવ આવી રીતે પક્ષાપક્ષમાં પણ આવે છે. બીજી એક સૂચના અહીંયા જરૂરી છે કે મુમુક્ષુએ કદી પણ જૈસે કે એક જ્ઞાનીને આશ્રય ભક્તિ કા ઉપદેશ જ્યાદા દિયા, દૂસરા જ્ઞાનીને ઇતના જ્યાદા નહીં દિયા, અબ હમકો ક્યા કરના, વો બુદ્ધિ લગાને વાલે એસે વિચાર કરેંગે તો ઉસકા નતીજા ક્યા આયેગા, ઉસકો કે ઇસકી રુચિ જૈસી હોગી વૈસા વો કર લેગા. અગર ઉનકો આશ્રય ભાવ પસંદ નહીં હૈ તો આશ્રય ભાવ કમ બોલને વાલે કો પસંદ કરેંગે, ઉસકા પક્ષ કરેંગે, ઉસકી બાત કા પક્ષ કરેંગે, ઉસકા ઉપદેશ કા પક્ષ કરેંગે. જિસકો આશ્રય ભાવ પસંદ હૈ ઉસકી રુચિ હૈ તો ઉસકા પક્ષ કરેંગે, દૂસરે કા વિપક્ષ મેં તો વો અચ્છા નહીં કહેતે, બરાબર નહીં કહેતે, એસા ઉપદેશ નહીં દેના ચાહિયે જ્ઞાની કો, એસા ઉપદેશ દેના ચાહિયે, વો જ્ઞાની કા ગુરુ હો જાયેગા. તો એસા નહીં હોના ચાહિયે, ક્યું કે જ્ઞાની તો સબ જ્ઞાની હી હોતે હૈ, જ્ઞાની તો સબ, પર એક જ્ઞાની કા અભિપ્રાય વો અનંત જ્ઞાની કા અભિપ્રાય હોતા હૈ, એક હી અભિપ્રાય હોતા હૈ, દો અભિપ્રાય જ્ઞાની કે સંપ્રદાય મેં તો નહીં હૈ. યે સિદ્ધાંત હંમેશા માન્ય રખના ચાહિયે. ઇસસે એક અધિક વાત વો હૈ કે મુમુક્ષુએ ક્યારે પણ જ્ઞાની જ્ઞાની વચ્ચેની તુલના કરવી નહીં, એ કરવાનો એનો અધિકાર પણ નથી, એ અનધિકૃત ચેષ્ટા છે. કેમ કે એનું ગુતું નથી, એની સરખામણી કરવાની એની યોગ્યતા નથી, છતાં પણ એ કરવા જાય તો જરૂર એને નુકસાન થાય થાયને થાય જ. એટલે એ પણ કદી ન બનવું જોઈએ, એટલી સાવચેતી મુમુક્ષુ જીવે રાખવી જોઈએ. માંડીને બધા જ્ઞાની ને બધા જુદો જુદો ઉદય છે, ઉદય ભાવ સાથે તો કોઈ મેળ ખાવાનો જ નથી. અંતર પરિણતિ બધા એક જ સરખી છે, બાહ્ય દ્રષ્ટિથી તો સરખામણી બહાર માં થવાની છે, અંતરદૃષ્ટિવાળા તો સરખામણીમાં જતા નથી, બાહ્ય દ્રષ્ટિવાળા સરખામણીમાં જાય છે. અને એ સરખામણીમાં જાય ત્યારે અવશ્ય એ ભૂલ કરે કરે ને કરે છે. અને અસાતના કરે છે, અવિનય કરે છે, વિરાધનામાં આવી જાય છે, જાણે અજાણે પણ. માટે એમ થવું ન જોઈએ. બીજા વ્યવહારના યોગમાં મુખ્યપણે તે માર્ગ ઘણું કરીને સત્પુરુષ પુરુષો પ્રકાશતા નથી, તે તેમનું કરુણા સ્વભાવપણું છે. બીજા વ્યવહારના યોગમાં, એટલે કે કોઈ વ્યક્તિગત વ્યવહાર હોય, ઉપદેશનો વ્યવહાર ન હોય, બીજો એટલે ઉપદેશ સિવાયનો જે વ્યવહાર હોય, ત્યારે એવી વાત નથી કરતા કે તમે મારી ભક્તિ કરો, તમે મારો આશ્રય કરો, તમે મારી સેવા કરો, તમે મારું આમ કરો, મારું આ કામ કરો, તમે આમ કરો, એવું જ્ઞાની કહેતા નથી. અને એમ નહીં કહેવામાં તેમનું કરુણા સ્વભાવ ગણો છે. એમ નહીં કહેવામાં તેમનું કરુણા સ્વભાવ ગણો છે. કેમ કે એમ કહેવાથી ઉલટું જ પડવાનું છે, સૂટું નથી પડવાનું. એટલે આશ્રય માર્ગ પ્રકાશે છે ત્યારે પણ એને સામાજીવની કરુણા છે, પણ એ ઉપદેશના કાળે, બીજા વ્યવહારના કાળે નહીં. અને તે એમ નહીં કરવામાં પણ તેમનું કરુણા સ્વભાવ પણ છે. ભલે મુમુક્ષુ એમ કહે કે તમારે જરૂર અમને કહેવું, તો પણ ન કહે, કેમ કે એનો કરુણા સ્વભાવ જ એવો છે. કેમ કે ગમે તે પરિસ્થિતિમાં ચાલવું એ એમને માટે કોઈ વિષમતાનું કારણ બનતું નથી. માનો કે તો પોતાની અનુકૂળતા માટે કહેવાની વાત છે ને, અને એ ન કહે તો એવી અનુકૂળતા ન રહીએ બહુ હોય તો બીજું શું થાય, એથી વધારે તો કંઈ થવાનું નથી ને. તો બાહ્ય અનુકૂળતા પ્રતિકૂળતામાં વિષમ પરિણામ તો જ્ઞાની નહીં છે, પછી શું કરવા કે એમને તો પરિણામ સાથે સંબંધ છે, અનુકૂળતા પ્રતિકૂળતા સાથે સંબંધ નથી. એટલે એમ કહેવાનું કોઈ એમને કારણ પણ નથી. અને એ ન કહે એ જ યોગ્ય છે, કેમ કે એમાં સામાજીવને નુકસાન થવાનો અવકાશ વિશેષ છે, વધારે છે. કોઈ એક અપવાદને બાદ કરતા બધાને એ વાત લાગુ નથી પડતી, કોઈને નુકસાન ન પણ થાય, પોતાની ભક્તિ વધે પણ ખરી, એવા પણ જીવો હોય છે. એમાં કઈ વાંધો નહીં, ઠપકો આપવામાં તો એના કારણે એની કરુણાથી જ એને ઠપકો આપે છે, એમાં તો કઈ પ્રશ્ન જ નથી. પણ આ તો આશ્રય કરવાનું બીજા વ્યવહારના કાળમાં એ પ્રકાશતા નથી. શું જગતના જીવોનો ઉપકાર પૂર્વાધ પર વિરોધ ન પામે, અથવા ઘણા જીવોને ઉપકાર થાય, એ આદિ ઘણા કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતા તેવા પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ સત્પુરુષ પ્રકાશતા નથી. એ શું કહે છે કે જગતના જીવોનો ઉપકાર પૂર્વાધ પર વિરોધ ન પામે, એટલે આગળ કંઈક કે ને પાછળ કંઈક કે ને, પુરવાર પર એટલે આગળ પાછળ, એવું કાંઈ ઊભું ન થાય. ઉપદેશના કાળે ઉપદેશની વાત કરી લઈએ, બીજા વ્યવહાર વખતે એ વાત લેતા નથી. કહેવું તો એમને એ જ છે, વિષય તો એ જ ચાલે છે. શું એટલે જગતના જીવોનો ઉપકાર પુરવાર પર વિરોધ ન પામે, એટલે એનો અર્થ શું? અથવા કરીને કે ઘણા જીવોને ઉપકાર થાય એ આદિ એટલે એ વગેરે ઘણા કારણો દેખીને અન્ય વ્યવહારમાં વર્તતા, એટલે બીજા વ્યવહારમાં ઉપદેશ સિવાયના, તેઓ પ્રત્યક્ષ આશ્રયરૂપ માર્ગ નથી. એટલે એમાં એ વખતે પણ એમનું ચારે પડખેથી કાર્યનું જ્ઞાન કામ કરે છે, એમ કહેવું છે. અને એ રીતે પણ એ ઉપકાર કરે છે. શું હવે શું થયું કે પહેલા ઉપદેશ કાળે તો આશ્રય માર્ગ પ્રકાશ્યો, પછી આ કાળે નથી પ્રકાશતા, તો કોઈ પૂર્વાધ પર વિરોધપણું છે કે નહીં? અવિરોધપણું છે. કેવી રીતે અવિરોધપણું છે? કે ઉપદેશમાં કહે છે ત્યારે પણ સામાજિક ઉપર કરુણા કરે છે, બીજા વ્યવહાર વખતે નથી કહેતા ત્યારે સામાજિક ઉપર ના કરે છે. બીજા વ્યવહારમાં એટલે ઉપદેશ સિવાયનો વ્યવહાર પરસ્પરનો હોય ત્યારે, એમ એમાં આશ્રયની વાત નથી કરતા કે તમારે આમ સેવા કરવી જોઈએ, તમારે આમ ફલાણી ચીજ લાવવી જોઈએ, તમારે આવી રીતે કરવું જોઈએ. ગમે તેમ ચાલમાં એમને વાંધો નથી, ગમે તે ચલાવી લેવામાં વાંધો નથી. પછી શું કરવા એવું કરવું, કારણ કે ઓલાને એમ કહેવા જતા નુકસાન થવાનું. જ્ઞાનીને પણ ઇષ્ટનિષ્ઠપણું થતું હશે ને, તર્ક શું આવે? પણ આમ આવો રાગ હશે ને, એ પોતાનું ન જોવે, એ નાનીને માપમાં મંડી જાય. આવું થઈ જાય છે. શું એટલે મુમુક્ષુની ભૂમિકાને નાની બરાબર સમજે છે, અને સમજીને એને જે કાંઈ કહેવા યોગ્ય હોય તે કહે છે, અને નહીં કહેવા યોગ્ય હોય તે નથી કહેતા. હે, બંને માહિત જ જોઈએ છે. કેમ કે એવા યોગ બળ સહિત સાતિશય પુરુષ છે, માટે ઘણું કરીને તો અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે. અન્ય વ્યવહાર એટલે લૌકિક વ્યવહાર પણ લઈ લ્યો તો એમાં પૂરો ઓળખતો ન હોય, જાણતો ન હોય, સમજતો ન હોય, સગો સંબંધી હોય, એને એમ કે તમે જ્ઞાની છે તારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એવું શું કેવું કંઈ કે એ અપ્રસિદ્ધ રહીએ છે. હું જ્ઞાની છું એમ જ લેતા નથી, એની સાથે જેવો સંબંધ હોય એવો જ વ્યવહાર કરી લઈએ છે. પોતાની પ્રસિદ્ધિ જ કરતા નથી જ્ઞાની તરીકે, ને અજ્ઞાનીની જેમ રહીએ છે. જગતમાં જગતના જીવો સાથે અજ્ઞાનીની જેમ રહીએ છે, જ્ઞાનીની જેમ નથી રહેતા. શું એવું પોતે પણ લખ્યું છે પોતાના માટે કે અમારે તો અજ્ઞાનીની જેમ બધાની સાથે રહેવું છે, બને ત્યાં સુધી એ ગુપ્ત રહીએ છે. શું એમ કહેવું છે? ઘણું કરીને તો અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ રહે છે, અથવા કાંઈ પ્રારબ્ધ વિશેષથી, કોઈક પ્રારબ્ધ વિશેષથી સત્પુરુષપણે કોઈના જાણવામાં આવ્યા. એટલે શું છે કે કોઈ સુપાત્ર જીવોને ખ્યાલ આવી ગયો અને એ પ્રસિદ્ધિ કરવા માંડ્યા, અને એવું પ્રસિદ્ધિ થવાનું એનું પ્રારબ્ધ છે, એટલે એવું બનવા માંડ્યું એમ કહેવું છે. અથવા કોઈ પ્રારબ્ધ વિશેષથી સત્પુરુષપણે કોઈના જાણવામાં આવ્યા તો પણ પુરવાર પર તેના શ્રેયનો વિચાર કરી, શ્રેય એટલે કલ્યાણ, આગળ પાછળ, પુરવાર પર એટલે આગળ પાછળ એ જીવના કલ્યાણનો વિચાર કરી, જ્યાં સુધી બને ત્યાં સુધી વિશેષ પ્રસંગમાં આવતા નથી. કેમ કે બાહ્ય વ્યવહારનો જે ઉદય છે, કોઈ પણ ઉદય વ્યાપારી છે, મુમુક્ષ દુકાને જઈને બેસે જે બેસે તો એને નુકસાન થવાની સંભાવના ઘણી. આ તો પૈસા હટું વેપાર કરે છે, નાન ધ્યાનમાં રહીએ તો કોણ ના પાડે છે? વેપાર તો પૈસા હટું માણસ કરે ને, આમને પૈસાની જરૂર તો ખરી ને, હિસાબ વગર તો એમને હાલતું નથી ને. આ બધા તર્ક એને આવવા માંડે. એટલે મુંબઈમાં બહારના મુમુક્ષુઓને એ આવવા માટે આજ્ઞા નહોતા આપતા મોટા ભાગે. નિવૃત્તિ ક્ષેત્રમાં પોતે હોય ત્યારે સત્સંગ કરાવતા અને કરતા, એમાં પણ જ્યારે પોતાને એકાંતમાં રહેવાના ભાવ હોય ત્યારે પાછા કોઈને આવવાની આજ્ઞા આપતા અને કાંઈ નહીં, કોઈને આવવાનું નહીં, આવવાનું એટલે નહીં આવવાનું, એવી રીતે સખત આજ્ઞા આપતા. શું એવી રીતે અમુક ટાઈમ રહેલા છે આ વડવામાં, એવી રીતે રહેતા હતા, એક દંડિયા મકાનમાં રહેતા હતા, એવી રીતે રહેતા હતા. એક મોતીભાઈ કરીને એક બહુ સામાન્ય મુમુક્ષુ પણ પાત્ર મુમુક્ષુ હતા, એ એની સેવામાં રહેતા હતા. એ સેવામાં એટલે શું કે એમના પત્ની છે એ રસોઈ કરાવીને લઈ આવે ટિફિન, ત્યાં તો કોઈ રાંધવાની વ્યવસ્થા નહોતી, એને એ પોતે જમી લેતા હતા. એ પ્રસંગ બહાર આવેલો છે. શું કે પેલા બેન પણ બહુ ભાવનાવાળાને પાત્ર હતા મોતીભાઈના પત્ની, એટલે એમણે એમ કીધું ગુરુ કૃપાળુદેવની આજ્ઞા નથી, તારે એક ખેતરમાં દૂર રહેવાનું, હું જોઈ લઈશ કે તું આવીશ આ ટાઈમે, હું તું નજર કરી લઈશ, પછી હું આવીને લઈ જઈશ, તારે અહીંયા નહીં આવવાનું. કોઈ પલ્લુની આજ્ઞા નથી કોઈ પણ મુમુક્ષુને આવવાની, કોઈ પણ. પછી અંબાલાલભાઈ નહોતા આવતા, કોઈને નહોતા આવવા દેતા. હં, જરાક ભાવનાવાળા હતા એટલે નજીક આવી ગયા. એટલે પછી આ જરા ઠપ કરતા હતા એને, કેમ તું આવે, ના નહોતી પાડી. હા, એમ કરીને જરા ઠપકો આપતા હતા એને, વટતા હતા. કૃપાળદેવ સાંભળી ગયા એટલે એનો એને ઠપકો આપ્યો, તું કેમ એને ઠપકો આપતી હતા. એ તારા કરતા પાત્ર જેવું છે ને, આઠમા ભાઈ મોક્ષે જવાના છે, તારો અધિકાર નથી એને ઠપકો આપવાનો. એની ભાવનાથી આવ્યો તો ભલે આવ્યો, પણ એને ત્યાં શું કરવું જોઈએ? કૃપાળદેવને નિવેદન કરી દેવું જોઈએ કે આવી રીતે અહીંયા આવી ગયા છે ને, આપની આજ્ઞા નહોતી તો એટલે, અને મને તો એમથી બરાબર નથી કર્યો, તો હું જરાક એને બે શબ્દ કહી દઉં તો કાલથી ન આવે. એમ આજ્ઞા લઈને ઠપકો નથી કે એને કંઈ કહેવાનો વિચાર કરવો હોય તો ઠીક હતું, પણ અધિકાર બુદ્ધિ ખરી ને, કે હું તો ધણી એટલે માંડી ઠપકારવા. કૃપાળદેવ એને ઠપકાર્યા પછી, આ તારું કામ નથી. એટલે એમની આજ્ઞામાં પણ અપવાદ શું હોય છે એ પોતાને ખબર હોય છે. એમ જેમ સમજ્યા વગર પછી આજ્ઞાનો જે જળ બુદ્ધિથી પ્રવૃત્તિ કરે તો પણ બરાબર નથી થતી, એવું એક દાખલો બની ગયેલો છે. શું કહેવાનો મતલબ શું છે કે લોકોના પ્રસંગમાં અથવા એવી રીતના ઉદયમાં હોય ત્યારે નાની કોઈને આવવા દેતા નથી, અથવા પોતે જે પ્રસંગમાં આવતા નથી ત્યાં સામાન્ય આવવા દેતા નથી. એમ કે મુંબઈ તમારે નહીં આવવાનું એટલે નહીં આવવાનું. શું અથવા પોતે લૌકિક વ્યવહારના પ્રસંગોમાં ન જાય, અથવા ઘણું કરીને અન્ય વ્યવહારના ઉદયમાં સામાન્ય મનુષ્યની પેઠે વિચરે છે. અને એવો ઉદય હોય લોક પ્રસંગમાં રહેવાનો તો બીજા મનુષ્યો જેવી રીતે રહીએ એવી રીતે પોતે રહીએ. એમાં જ્ઞાની તરીકેનો કોઈ ડોળ કરીને, કોઈ દેખાવ કરીને જુદા પડો છું, હું કાંઈક જુદો પડો છું, જ્ઞાની શું માટે હું જુદો પડો છું, એવા પ્રકારમાં એ વર્તતા નથી. સામાન્યપણે બીજા જેમ વર્તે એમ પોતે પણ વર્તવાનું રાખે છે. તેમ વર્તાય તેવો પ્રારબ્ધ ન હોય તો, જ્યાં કોઈ તેવો ઉપદેશ અવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ પ્રત્યક્ષ આશ્રય માર્ગનો ઘણું કરીને ઉપદેશ કરતા નથી. તેમ વર્તાય તેવું પ્રારબ્ધ ન હોય, શું ઉપર કહ્યું એ પ્રમાણે વર્તમાન યોગ્ય પ્રારબ્ધ ન હોય તો, જ્યાં કોઈ તેવો ઉપદેશ અવસર પ્રાપ્ત થાય છે ત્યાં પણ કોઈ એમ કે પણ સમજતા ન હોય, હા યોગ્યતાવાળા ન હોય, પણ હવે સામાન્ય માણસો હોય ને એમ કે ભાઈ અમે તો એમ જાણ્યું છે કે તમે કોઈ બહુ જ આ વિષયના ઊંડા ઉતરેલા છો ને તમે કોઈ બધા જ્ઞાની કે છે તો અમને કંઈક અમારા ભલાઈ માટે વાત કરો, તો એને એમ ન કહે કે તમારે આશ્રય માર્ગમાં જ્ઞાનીના આશ્રયમાં રહેવું, એમ ન કહે એને સીધું, એને ઊંધું પડે. તો પણ એને ત્યાં પ્રત્યક્ષ આશ્રય માર્ગનો ઘણું કરીને ઉપદેશ કરતા નથી, એ પણ જો વિચારીને કરે છે. ક્વચિત પ્રત્યક્ષ આશ્રય માર્ગના ઠેકાણે આશ્રય માર્ગ એવા સામાન્ય શબ્દથી ઘણા ઉપકારનો હેતુ દેખી કાંઈ કહે છે, અર્થાત ઉપદેશ વ્યવહાર પ્રવર્તાવા ઉપદેશ કરતા નથી. આશ્રય માર્ગની વાત કરે, અહીંયા તમારે આવું એમ, મારી પાસે આવું એમ ન કે જ્ઞાની પુરુષ હોય તો એના આશ્રયમાં સમજી શકાય એવી વાત, સત્સંગ પરમ સત્સંગ યોગે સમજી શકાય એમ લઈ લઈએ. મારા યોગે સમજી શકાય એમ ન કે પરમ સત્સંગ યોગે સમજી શકાય એવું કોઈ જ્ઞાની મળી જાય તમને તો તમારા કલ્યાણનું કારણ થાય એમ એમ લઈ લઈએ. શું એવી રીતે ઘણું કરીને અન્ય વ્યવહારના ઉદયમાં અર્થાત ઉપદેશનો વ્યવહાર પ્રવર્તાવા ઉપદેશ કરતા નથી, એ વખતે એને ઉપદેશ આપવાનો વ્યવહાર પ્રવર્તાવો નથી. હું ઉપદેશક છું ને તમે સાંભળવાવાળા છો એવા એવો દેખાવ નથી કરતા, સામાન્ય વાત કરી દે. ઘણું કરીને જે કોઈ મુમુક્ષુઓને સમાગમ થયો છે તેમને દશા વિશે થોડે ઘણે અંશે પ્રતીતિ છે, જે પરિચયમાં આવતા હોય એને થોડે ઘણે અંશે વિશ્વાસ હોય છે, પ્રતીતિ હોય છે કે આ જ્ઞાની છે. તથાપી જો કોઈને પણ સમાગમ ન થયો હોત તો વધારે યોગ્ય હતું. કેમ કે એમને તો કોઈથી લાભ નથી, ઘણા ભેગા થવાથી એમને લાભ નથી. કોઈ બે ચાર સુપાત્ર જીવો હોય તો એ પોતાના વરસને પોસી લે, વાત પૂરી થઈ ગઈ. ઘણાથી શું ફાયદો છે? શું એટલે એવું ઈચ્છતા નથી કે ઘણા ભેગા થાય. કોઈ દુકાનદારીનો આ વિષય નથી કે ભાઈ ઘણાને ભેગા કરો, ઘણાને ભેગા કરો અને ઘણા ભેગા થાય એમાંથી ઓછા ન થવા જોઈએ. શું આ કેમ બીજે જાય છે, આ ફલાણામાં કેમ જાય છે, એ જ્ઞાનીનો વિષય નથી. કેમ કે એને તો કોઈ ઈચ્છા નથી. શું આ પોતાની સાથે? તથાપિ જો કોઈને પણ સમાગમ ન થયો હોત તો વધારે યોગ્ય હતું, એમ પોતા માટે વિચારે છે. અત્રે જે કાંઈ વ્યવહાર ઉદયમાં વર્તે છે એટલે પોતાને તે વ્યવહાર આદિ આગળ ઉપર ઉદયમાં આવવા યોગ્ય છે એમ જાણી, તથા ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાં સુધી અમારી દશા વિશે તમ વગેરેને જે કાંઈ સમજાયું હોય તે પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણે એ હતું અને છે. શું કહે છે કે અત્યારે અમને જે વ્યવહાર આદિનો ઉદય વર્તે છે, શું અને આગળ ઉપર પણ જે ઉદય આવવા યોગ્ય છે, એટલે હજી અમને ખ્યાલ છે કે આ હજી લંબા છે, 27મું વર્ષ છે ને, હજી આ વ્યવહાર વ્યવસાયનો વ્યાપારનો ઉદય લંબાશે એમ જાણીને અને ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત ન થયો હોય ત્યાં સુધી, એટલે જ્યાં સુધી અમે આ વ્યવહાર વેપાર છોડીને નિવૃત્ત થઈને ઉપદેશ આપીએ એવો ઉદય અમને ન આવ્યો હોય ત્યાં સુધી અમારી દશા વિશે, અમે જ્ઞાની છીએ, અમારી જ્ઞાન દશા છે એ વિષયમાં તમને કે વગેરે ને તમારા સિવાય જેને કોઈને જે કાંઈ સમજાયું હોય તે પ્રકાશ ન કરવું, એનો પ્રચાર ન કરવો એમ કહે છે. એ પ્રકાશ ન કરવા માટે જણાવવામાં મુખ્ય કારણ એ હતું અને અત્યારે પણ હજી એ કારણ છે કે તમારે અમારે જ્ઞાન દશાને જ્ઞાનીપણા વિશે કાંઈ પ્રચાર કરવો નહીં. કેમ કે અમે જે વ્યવહારમાં બેઠા છીએ એમાં લોકોને તો શંકા પડશે અને લોકો દોષ દ્રષ્ટિએ જોવા ટેવાયેલા છે અને લોકોને નુકસાન થવાનું છે, દોષ જોશે એટલે આ તો વેપાર કરે છે, આ તો ઘર કુટુંબવાળા છે, આવો તો કાંઈ વ્યવહાર હતો હશે જ્ઞાનીને. જ્ઞાની એટલે બધાની કલ્પના શું હોય છે કે એકદમ એ જ્ઞાન ધ્યાનમાં ત્યાગ વૈરાગમાં રહીએ, બસ બીજું કાંઈ એને હોય જ નહીં. શું સામાન્ય માણસને આવી કલ્પના હોય છે અને એથી બીજું જુએ એટલે પછી એને બધું દોષ દેખાવા માંડે કે આ તો આમ કરે છે, આ તો આમ કરે છે, આ તો આમ કરે છે, તો આમ ઉદય પ્રમાણે બધું થવાનું અને ચાલવાનું, એટલે સામાન્ય નુકસાન થયા વગર રહે નહીં એમ જાણીને પોતે પ્રસિદ્ધિમાં આવવા ચાહતા નથી કે પ્રસિદ્ધિમાં આવવા ઈચ્છતા નથી એમ પોતાનો અભિપ્રાય એમણે મુમુક્ષુ જેને પત્ર લખ્યો છે એને વ્યક્ત કર્યો છે કે આ મારી ઈચ્છા છે. હતી પણ અમારી આ ઈચ્છા ને હજી પણ આ જ ઈચ્છા છે એમ કરીને વાત કીધી છે એમણે પોતા માટે.
પ્રભુ.